તારીખ 8-10-1992 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક નંબર 51 અને 52 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 32.
કરતા કર્મ અધિકાર 51મો કળશ. પદાર્થ વિજ્ઞાન અનુસાર પરિણામ એક કાર્ય છે, અને એ કાર્યને કરનાર કોઈ પદાર્થ છે, અને તે એક જ વસ્તુમાં સંભવિત છે. કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થનું કાર્ય કરે એવું વસ્તુના વિજ્ઞાનમાં નથી. એ સંબંધીનો કળશ છે. સામાન્ય રીતે લૌકિકમાં તો કોઈ પદાર્થો એકબીજાના કાર્ય કરે છે એવું જોવામાં આવે છે. એ સંયોગિક દ્રષ્ટિ છે, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધે બે પદાર્થો વચ્ચેના કારણકારી દેખાય છે, પણ ખરેખર એ શુદ્ધ વિજ્ઞાન નથી પદાર્થનું. શુદ્ધ વિજ્ઞાન નથી એટલે શું? કે ખરેખર કોઈ પદાર્થનું કાર્ય એ જ પદાર્થે કર્યું છે કે બીજા પદાર્થ ભળ્યો ત્યારે કર્યું છે? ભળવાથી શુદ્ધતા નથી રહેતી, ભેળસેળમાં શુદ્ધતા નથી. દુનિયામાં એ વાત ચાલે છે કે એકનું કામ બીજો કરે છે, આત્મા શરીરનું કામ કરે છે, શરીરના ની અવસ્થાઓને લઈને આત્મા ઉપર અસર થાય છે. આ તો એક રોજનો અનુભવ છે. તો એ પદાર્થ વિજ્ઞાન એમાં ખરેખર શું છે? વૈજ્ઞાનિક રીતે એનું શુદ્ધ સ્વરૂપ શું છે એ અહીંયા આ શ્લોકમાં બતાવે છે. યહ પરિણમતિ સહકર્તા યહ પરિણામો ભવેત્તુ તત્કર્મ યા પરિણતિ ક્રિયાસા ત્રયમપિ ભિન્નમ ન વસ્તુતયા. અર્થ છે કે યહ પરિણમતિ સહકર્તા ભવેત્, જે કોઈ સત્તા માત્ર વસ્તુ તે જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે. શું કે છે? જે કોઈ સત્તા માત્ર એટલે હૈયાતી ધરાવનાર, જે કોઈ અસ્તિત્વ ધરાવનાર હૈયાતી ધરાવનાર વસ્તુ છે તે વસ્તુ પરિણમે છે એટલે એની કોઈ અવસ્થા થાય છે, અવસ્થાથી અવસ્થાંતર થાય છે, રૂપથી રૂપાંતર થાય છે, તે રૂપ પોતે જ છે, તે રૂપ પોતે જ પરિણમે છે. હા, બરફનું પાણી થાય તો એ બરફ પોતે પીગળ્યો છે. દુનિયામાં એમ નથી ચાલતું, દુનિયામાં એમ ચાલે છે કે બરફને ગરમી મળી તેથી પીગળ્યો. જો બરફને જેટલી ઠંડી જોઈએ એના ફ્રીઝિંગ પોઈન્ટની, એટલી ઠંડી આપે રાખે તો એ ઠંડી મળ્યા કરે તો એ પીગળે નહીં. પછી કૃત્રિમ કે કુદરતી, હિમાલયમાં કુદરતી ઠંડી હોય છે અને રેફ્રિજરેટરની અંદર કૃત્રિમ ઠંડી આપીએ છીએ, પણ ગરમી મળે તો પીગળે. માટે ગરમીને કારણે પીગળ્યો. અહીંયા જરા સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર છે કે ગરમીથી પીગળ્યો, જે સંજોગોમાં પીગળ્યો એ સંયોગ પ્રધાનતાથી જોયું આપણે. પણ પીગળ્યો કોણ, બરફ કે ગરમી? પરિણામ કોનું થયું? આવું બરફની અવસ્થામાંથી પાણીની અવસ્થાનો જે રૂપથી રૂપાંતર થયું, અવસ્થાથી અવસ્થાંતર થયું, એ કોનું થયું? કે બરફના પરમાણુનું થયું? તો બરફના પરમાણુનું કાર્ય બરફના પરમાણુએ કર્યું કે અગ્નિએ કર્યું? આ વૈજ્ઞાનિક રીતે વિચારવાનું છે. ત્યારે કોઈ પણ પરમાણુ છે એ ક્યારે પણ પરિણામથી પરિણામાંતર થયા વિનાનો રહે એવું બનતું નથી. ચાહે બરફ બરફ પણ રહે તો પણ પ્રતિક્ષણ એનું પરિણમન ચાલુ છે, બરફ પણ રહેવાનું કાર્ય ચાલુ છે. શું બરફ બરફ પણ રહે તો બરફ પણ રહેવાનું એ કાર્ય કરી રહ્યો છે, અને પાણીથી થાય તો પાણી એમનું કાર્ય એ કરી રહ્યો છે, પણ કામ તો એનું નથી થતું એવું કાંઈ બનતું નથી. કેમ કે કામ કરવું એ પદાર્થનો સ્વભાવ છે, અવસ્થાથી અવસ્થાંતર થવું એ પદાર્થનો સ્વભાવ છે. પછી કઈ અવસ્થાથી કેવી અવસ્થાએ થવું એમાં કેટલાક સંયોગોની દ્રષ્ટિએ નિમિત્ત નૈમિત્તિક સંબંધે એ બધી પ્રક્રિયાઓનો વિચાર કરવામાં આવે છે. પણ મૂળ વાત એની એ ઊભી રહે છે કે પરમાણુ પોતે કાર્ય કરે છે, જે તે સંયોગમાં પરમાણુ પોતે કામ કરે છે. પરમાણુ કામ કર્યા વગરનો ક્યારે રહે છે એવું નથી. એવું જીવનું છે કે જીવ અવસ્થાથી અવસ્થાંતર થયા કરે છે. આપણે એની ભાવાત્મક અવસ્થા જોઈએ ને દ્રવ્યાત્મક અવસ્થા જોઈએ. તો એક બાળક છે એ પ્રતિદિન મોટું થાય છે, તો પ્રતિક્ષણ મોટું થાય છે ત્યારે પ્રતિદિન મોટું થાય છે? એને મોટો થતો અટકાવી શકાય કોઈને? બાળકમાંથી યુવાન થતા કોઈને અટકાવી ન શકાય, યુવાનમાંથી વૃદ્ધ થતા કોઈને અટકાવી ન શકાય. તો એ આખા દ્રવ્યની અવસ્થા તો થઈ જ રહી છે. કોણે કરી કયો છે કે સ્વયં જ ફેરફાર થાય છે. એવી રીતે વૈચારિક ભાવની અવસ્થા જુઓ તો ભાવને અટકાવવો જોઈએ. એક પછી બીજો ભાવ થાય છે, બીજા પછી ત્રીજો ભાવ થાય છે, ત્રીજા પછી ચોથો ભાવ થાય છે, તો એને અટકાવી શકો છો? નહીં થઈ શકે. કેમ કે પરિણમવું, અવસ્થારૂપ થવું એ પદાર્થનો, જળ અને ચૈતન્ય બંને પદાર્થનો એ સ્વભાવ છે. પદાર્થ પોતે ક્રિયાશીલ છે અને એ ક્રિયાશીલપણું એ વસ્તુ સ્થિતિ ને વસ્તુ સ્વરૂપ હોવાથી પદાર્થનો નાશ થાય તો એની ક્રિયાનો નાશ થાય, એના સ્વભાવનો નાશ થાય. પદાર્થનો નાશ થવો સંભવિત નથી તો એની અવસ્થાનો પણ નાશ થવો સંભવિત નથી. અહીંયા એ પહેલી વાત લે છે કે જે કોઈ હયાતી ધરાવનાર વસ્તુ છે, સત્તા માત્રનો અર્થ એ છે કે જે અસ્તિત્વ ધરાવે છે કોઈ વસ્તુ, એની જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે, તે રૂપ પોતે જ છે. આમ તો આમ આપણો વિષય ધર્મનો ગણાય છે, પણ એમાં બે વિષય મુખ્ય મુદ્દામાં આવે છે. એક સિદ્ધાંતિક બોધનો વિષય છે, સિદ્ધાંત બોધનો વિષય છે, એમાં મુખ્ય ભાગ વિજ્ઞાનનો છે, સાયન્સનો છે, પદાર્થ વિજ્ઞાનનો છે. અને જે જ્ઞાન, જે ઉપદેશબોધ છે, એમાં મુખ્ય વિષય ન્યાયનો છે, લોજિકનો છે. એટલે સાયન્સ અને લોજિક એ બે થઈને આખા ધર્મનું માળખું એના ઉપર ઊભું છે. ધર્મનું ચણતર કહો, સ્ટ્રક્ચર, ધર્મનું માળખું કહો, એ બે વિષય ઉપર આખું ઊભું છે. એક પદાર્થ વિજ્ઞાન અને એક ન્યાય લોજિક. ન્યાય લોજિક એટલા માટે કે આત્માને આત્માનું હિત થાય તે તેનો ન્યાય છે, આત્માને સુખ થાય તે તેનો ન્યાય છે, આત્માને દુઃખ થાય તે અન્યાયથી થાય છે, ન્યાયથી નથી થતો. ન્યાયનું ફળ સુખ અને અન્યાયનું ફળ દુઃખ, આમ છે. એટલે લૌકિક ન્યાયનો જે વિષય છે એના કરતાં પણ કોઈ વિશેષ સૂક્ષ્મપણે એમાં લોજિક ઇન્વોલ્વ થાય છે, અને લૌકિક વિજ્ઞાન કરતાં પણ સૂક્ષ્મ વિજ્ઞાનની અંદર રહેલું છે. આ બે વાતાની અંદર લૌકિક કરતાં વિશેષ છે. એ તો ઘણા એમ માને છે કે ધર્મની અંદર જે લોકો સમય ગાળે છે એ મોટા ભાગના વૃદ્ધ થઈ ગયેલા હોય, એટલે નકામા થઈ ગયેલા હોય કામકાજ માટે દુનિયાના, અને એક અંધશ્રદ્ધાળુ લોકો હોય, અને એક ઓછી બુદ્ધિવાળા હોય. દુનિયામાં એને એમ કાંઈ બુદ્ધિ કામ ન કરતી હોય, શું કમાતાનું આવડતું હોય, ધંધો વેપાર કરતા ન આવડતું, એ લોકો બધા ધર્મના ક્ષેત્રમાં એમને ગાડું ગબડાવે રાખે. આપણો વિષય એવો નથી. આપણો વિષય તો બુદ્ધિનો વ્યાયામ કરવો પડે એવું છે, કસરત કરવી પડે એવું, એક્સરસાઇઝ થાય એવું છે. વિજ્ઞાન સમજતા આવડવું જોઈએ અને ન્યાય સમજતા આવડવો જોઈએ. બે વાત સમજે તો ધર્મ કેમ થાય એમ સમજે, ને નહીતર ધર્મ એક રૂઢિ રિવાજ થઈને ઓર્થોડોક્સી જેવું થઈ જાય છે. અહીંયા એક છે કે અવસ્થા છે તે રૂપ પોતે જ વસ્તુ છે, તેથી તે અવસ્થાને તે સત્તા માત્ર વસ્તુ કરતા પણ હોય છે, તેથી તે અવસ્થાને હયાતિ ધરાવનાર વસ્તુ એ પોતે કરતા છે, અવસ્થા તેનું કાર્ય છે, એમ થયું. અને આમ કહેવું વિરુદ્ધ પણ નથી, અને આમ કહેવું તે વિરુદ્ધ પણ નથી, એમાં કોઈ વિરોધ નથી આવતો. શું? કારણ કે અવસ્થા પણ છે, અવસ્થા પણ છે અને વસ્તુ પણ છે. અવસ્થા એટલે કાર્ય પણ છે અને કાર્યની કરનારી વસ્તુ પણ છે. યો પરિણામ તત્કર્મ, જે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ પરિણામ છે, જો સીધું પરિણામ ન લીધું, જી તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ પરિણામ છે એમ લીધું, એકલું પરિણામ ન લીધું. શું? કેમ કે અહીંયા વિજ્ઞાન લેવું છે ને, એટલે એમ કે છે કે તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ પરિણામ છે, તે દ્રવ્યનો પરિણામ કર્મ એ નામથી કહેવાય છે. કર્મ કહો કે કાર્ય કહો, અહીંયા અહીંયા કર્મ એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મની વાત નથી, કર્મ એટલે કાર્ય. શું? પરિણામ એ દ્રવ્યનો સ્વભાવ છે, કાર્ય કરવું એ દ્રવ્યનો સ્વભાવ છે. કર્મ તે એને કાર્ય કહો કે કર્મ કહો તે એક અર્થ છે, એક. અને એથી સૂક્ષ્મ વિચારણા એ કરી છે વૈજ્ઞાનિક રીતે આમાં, કે એક કાર્ય સંપન્ન થાય ત્યારે એના કામ કરનારા છ કારકો હોય છે. એના એને કાર્ય કરનારા છ કારકો હોય છે. એ છ કારકોનું વિજ્ઞાન છે એનું. એમ આપણે વ્યાકરણની અંદર કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ, વિભક્તિઓ છે, એ વિભાગ છે. છ પ્રકારના સાધનના વિભાગ છે એમ. આની અંદર પણ એ છ ગુણ છે પદાર્થને, એ છ ગુણ કામ કરે છે. એક એક ગુણની અનંતી શક્તિ છે કામ કરવાની. છ એક સાથે કામ કરીને આખું કાર્ય સંપન્ન થાય છે. સ્વતંત્ર સંપ્રદાયમાં નહીં વિષય હોય ષટકારકોનો, એવું લાગે છે. વિજયરામ સુરેશ સાથે ચર્ચા થઈ ત્યારે કર્મના ઉદયથી જીવને વિકાર થાય છે. મેં કહ્યું કે એના ષટકારકોથી સિદ્ધ કરો. શાસ્ત્રીય ચર્ચા તો શાસ્ત્રની પદ્ધતિથી થાય. કહ્યું કે એના ષટકારકો, કર્મના ષટકારકો, કર્મની પર્યાયના ઉદયના ષટકારકો અને જીવના વિકારી પર્યાયના ષટકારકો, એ બંને પરસ્પર કેવી રીતે એકબીજાનું કામ કરે છે એ સમજાવો. તો તમારી વાત સાચી. કેમ કે એમને તો ખબર છે, આ લોકો માનતા નથી. કર્મના ઉદયથી જીવને વિકાર થાય છે એમ માનતા નથી. તમને ખબર છે પ્રશ્ન એ ચલાવ્યો. કાંઈ વાંધો નહીં, પ્રશ્ન ગમે તે નીકળે એની સાથે આપણે વાંધો નથી. પ્રશ્ન એમણે એ શરૂ કર્યો. છ કારકો બંનેના હોય છે એવું કંઈ કારકોથી એ જઈને લાગે ને, તર્ક ફેંકે પણ કારકની વાત ને સ્પર્શે નહીં, કારકની વાત ને ચર્ચે નહીં, કારકની વાત ને અડે જ નહીં. વ્યવસ્થિત ભગવાનને કર્મનો ઉદય નથી માટે ત્યાં વિકાર નથી થતો. એક તર્ક મુજબ આપણે બીજો તર્ક, તર્કની સામે તર્ક આપ્યો કે આખી દુનિયાના કર્મ લઈ જાઓ ને ત્યાં નહીં થાય. ત્યાં કર્મને કારણે થાય તો આખી દુનિયાના કર્મ આપણે ત્યાં લઈ જઈએ, એકલા શિવ ભગવાનને કાંઈ નહીં થાય. 1.5 કલાકની ચર્ચામાં એ છ કારકો સિદ્ધિ સિદ્ધ ન થયા. બીજી વાત વિષયાંતર છે, કરી કદાચ ત્યાં એ નહીં હોય. અહીંયા તો લોજિક જ એ છે. 47 શક્તિ સમયસારમાં 6 કારકોની શક્તિ લીધી છે. ગુરુદેવ શ્રી તો બહુ ઝીણું કાંતા, એક પર્યાયના ષટકારકો સ્વતંત્ર લેતા હતા, પદાર્થના નહીં, એક પર્યાયના ષટકારકો સ્વતંત્ર લેતા હતા. એ તો પરિણમે છે, પર્યાયમાં ષટકારકનું પરિણમ તો છે. કે તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ પરિણામ છે તે દ્રવ્યનો પરિણામ કર્મ એ નામથી કહેવાય છે. દ્રવ્યનું જે કાંઈ પૂર્વ અવસ્થાથી ઉત્તર અવસ્થા રૂપે થવું, શું પહેલી પૂર્વ એટલે પહેલાની અવસ્થાથી પછીની, ઉત્તર એટલે પછીની અવસ્થા રૂપે થવું, તેનું નામ ક્રિયા કહેવાય છે. એક પરિણામ બદલીને બીજા પરિણામ રૂપે થાય ત્યારે ફેર બદલી થઈ એને ક્રિયા કહેવાય છે. એક પરિણામ બદલીને બીજા પરિણામ રૂપે થયું, એ પરિણામનું બદલવું એને અહીંયા ક્રિયા કહેવામાં આવે છે. એટલે શું કહેવું છે કે પરિણામ થાય છે એટલું નહીં, તેનું તે પરિણામ કાયમ રહેતું નથી, બદલાયા કરે છે. પરિણામ પદાર્થ પરિણામને કરે છે, કાર્યને કરે છે, એટલું જ નહીં, એ કાર્ય બદલાયા જ કરે છે, તેનું તે કાર્ય કોઈને રહેતું નથી. પરમાણુને કે જીવને, સંસારી જીવને કે સિદ્ધ જીવને, શુદ્ધ પરમાણુને કે સ્કંદના પરમાણુને, બધાને કાર્ય બદલાયા જ કરે છે, એને ક્રિયા કહેવામાં આવે છે, તેનું નામ ક્રિયા કહેવાય છે. જેવી રીતે માટી ઘટરૂપ થાય છે, હવે દ્રષ્ટાંત આપ્યો છે કે જેવી રીતે માટી છે તેનો ઘડો થાય છે, તેથી માટી કરતા કહેવાય છે. દુનિયામાં કુંભારને કરતા કરતા કહેવાય છે. જગતની અંદર માટીમાંથી ઘડો થાય તો જગતમાં તો કુંભારને કરતા કહેવાય છે કે કુંભારે ઘડો કર્યો. એ લૌકિકમાં વાત છે. અલૌકિક વિજ્ઞાન એ છે એનો કે માટી પોતે પરિણમીને ઘડા રૂપે થઈ છે. કુંભારનો ઘડો નથી થયો, માટીનો ઘડો થયો છે. કુંભાર ઘડા રૂપે બન્યો નથી. કુંભારે ઈચ્છા કરી, કુંભારનું કાર્ય શું થયું? ઘડો બનાવવાની એને ઈચ્છા કરી. ત્યાં આગળ કુંભારની મર્યાદા પૂરી થઈ ગઈ. પછી કે એને હાથ પગ હલાવ્યા એનું શું? તો કે એ શરીરના કાર્યની મર્યાદા ત્યાં પૂરી થઈ. માટીની હિડોને એને આકાર આપ્યો તો કે આપણી હાથની ક્રિયા થઈ. માટીની ક્રિયા માટીમાં, હાથની ક્રિયા હાથમાં. કેમ કે બંને પદાર્થો પોતપોતાનું કામ કરી રહ્યા છે. એકબીજાનું સાનુકૂળ કામ જોઈને એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે ઉપસ્થિત હોવા છતાં પોતે પોતાનું કામ કરે અને બીજાનું કામ ન કરે. છતાં એની ઉપસ્થિતિ હોય તો કામ થાય ને ન ઉપસ્થિત હોય તો કામ ન થાય. પાછું ઉપસ્થિત રહેવા છતાં કાંઈ કરે નહીં અને અનુપસ્થિત રહે તો કામ થાય નહીં. આ એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે અને એ આમાં આવે છે. કેમિસ્ટ્રીના કેમિકલ સાયન્સમાં આવે છે કેટલિક એજન્ટ આવે છે ને, પડ્યું રહી એમને. એની ઉપસ્થિતિમાં પ્રક્રિયા થાય બીજા બે પદાર્થ, પોતે કાંઈ ન કરે. હા, પોતે સક્રિય ભાગ ન લે, એ પદાર્થ સક્રિય ભાગ ન લે. જેવી રીતે માટી ઘટરૂપ થાય છે તેથી માટી કરતા કહેવાય છે. નિવજેલો ઘડો કર્મ કહેવાય છે. જે એમાંથી કાર્ય થયું તેને કર્મ એટલે ઘડારૂપી કાર્ય કહેવાય છે. તથા માટી પિંડથી ઘડારૂપ થવું તેને ક્રિયા કહેવાય છે. માટીની અવસ્થા પલટાઈને, ફેરબદલી થઈને ઘડારૂપે થઈ એને એની ક્રિયા કહેવામાં આવે છે. એ એની ક્રિયા થઈ છે. તેવી જ રીતે સત્વરૂપ વસ્તુ કરતા કહેવાય છે. સત્વરૂપ એટલે હયાતીરૂપ વસ્તુ કરતા કહેવાય છે. તે દ્રવ્યનો નિપજેલો પરિણામ કર્મ કહેવાય છે અને ક્રિયારૂપ થવું તેને ક્રિયા કહેવાય છે. વસ્તુતયા ત્રયમ અપી ન ભિન્નમ. સત્તા માત્ર વસ્તુના સ્વરૂપને અનુભવ કરતા કરતા કર્મ ક્રિયા એ ત્રણ ભેદ નિશ્ચયથી, ત્રણ સત્વ તો નથી, એક જ સત્વ છે. જો સરવાળે શું કર્યું કે આ ત્રણ વાત કરી, એક પદાર્થના ત્રણ વિભાગ બતાવ્યા, પણ ખરેખર ત્રણ વસ્તુ નથી. હા, ત્રણ ભેદ નિશ્ચયથી, ત્રણ સત્વ નથી. ત્રણ ભેદ તે ત્રણ સત્વ નથી, ત્રણ ભેદ તે એક સત્વ છે એમ કહે છે. શું આ લક્ષણથી લક્ષ પકડાય છે ને, એમાં વસ્તુપણે અભેદ છે, દ્રવ્યપણે અભેદ છે, પરિણામ છે એ દ્રવ્યપણે અભેદ છે એમ લીધું છે. નિશ્ચયથી ત્રણ સત્વ તો નથી, એક જ સત્વ છે. ભાવાર્થ આમ છે કે કર્તા કર્મ ક્રિયાનું સ્વરૂપ તો આ પ્રકારે છે. તેથી આ તો એક વિજ્ઞાન લઈ લીધું. કર્તા કર્મ ક્રિયાનું સ્વરૂપ તો આ પ્રકારે છે, એક સત્વના ત્રણ ભેદ છે. હવે એને વાત કરે, તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપંડ રૂપ કર્મનો કરતા જીવ દ્રવ એમ જૂઠું છે. શું કહે છે? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મુનિ, અંતરાય, આયુષ વગેરે કર્મનો કરતા જીવ નથી એમ કહે છે. શું? એનો કરતા જીવ દ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે. એમ જાણવું નહીં, એમ માનવું નહીં, સમજીને કહેવામાં વાંધો નથી. કેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે જીવ રાગ કરે છે ત્યારે એને જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છે, માટે જીવે કર્મ બાંધ્યું એમ કહેવાય ખરું, પણ એમ જાણવું જોઈએ નહીં. પાણીનો પ્યાલો કહેવાય ખરો, પણ એમ જાણવું જોઈએ નહીં. ધાતુનો પ્યાલો પાણીથી ભરેલો છે એમ જાણવું જોઈએ. કેમ કે જીવ દ્રવ્યનું અને પૂતગળ દ્રવ્યનું એક સત્વ નથી. શું લીધું? બેની સત્તા જુદી જુદી છે તદ્દન. જીવ દ્રવ્યની સત્તા જુદી, પૂતગળ પરમાણુની કર્મની સત્તા જુદી. જુદી એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કર્મના કારણ વર્ગના પરમાણુ જીવને કારણે અસ્તિત્વ ધરાવતા નથી, અને કર્મણ વર્ગના પરમાણુને કારણે જીવનું અસ્તિત્વ નથી. શું? જીવ અનાદિ અનંત અસ્તિત્વ ધરાવે છે એ પોતાની અસ્તિત્વ શક્તિના અનંત સામર્થ્યને કારણે. એની શક્તિ છે, સામર્થ્ય એટલે શક્તિ છે. અનાદિ અનંત હયાતી ધરાવવું એનો અસ્તિત્વ ગુણ છે એનામાં. એમાં કર્મના પરમાણુની કોઈ જરૂર નથી એને અનાદિ અનંત અસ્થિપણે રહેવા માટે. અને એક પરમાણુ પણ અનાદિ અનંતપણે રહે છે, કોઈ પરમાણુનો નાશ નથી થતો. એ કર્મના પરમાણુને પણ જીવની જરૂર નથી. માટે બંનેનું સત્વ જુદું હોવાથી બંનેના કાર્ય પોત પોતાની મર્યાદામાં પોતે કરે છે. કોઈની મર્યાદામાં ઘાલમેલ થઈને કોઈ કામ કરી શકે એવું બની શકતું નથી. એટલે ત્યાં કર્તા કર્મ ક્રિયાની ઘટના કેવી કે ત્યાં એ ઘટના બનતી નથી, હોય શકે જ નહીં. કેવી રીતે બને એમ કે પ્રશ્ન પૂછો કે જો બંનેની અસ્તિત્વ જુદું છે તો બને કેવી રીતે આ વાત? તો બની શકે જ નહીં. હવે આટલું એમણે મૂર્ખ કળશની અંદર તો આ કર્મની અને જીવની વાત નથી, આ તો એમણે ભાવાર્થમાં એ વાત લીધી છે કે આ વિજ્ઞાનનો ભાવાર્થ શું? કર્તા કર્મ ક્રિયાનું નિરૂપણ કર્યું વૈજ્ઞાનિક રીતે, એમાંથી ભાવાર્થ શું કાઢવો છે, એનો સાર શું કાઢવો છે? શું? તો કે સાર એ છે કે કર્મ કર્મને કારણે કાર્ય કરે છે, બંધાય છે તો એનું કારણ છે, છૂટું પડે છે તો નિર્જરા થાય છે તો એનું કારણ છે, ઉદય આવે છે તો એનું કારણ છે, જીવનું કારણ નથી. એમ કે જીવ કરતો નથી એને. તમે તમારા એક જીવને સંચિત કર્મ પુણ્ય કર્મ સંચિત છે. હવે અત્યારે એને પાપનો ઉદય વર્તે છે. એ જીવ એમ ઈચ્છે છે કે મારે આ ઉદય નથી જોતો, અને મારા જે પુણ્ય કર્મનો જે સંચિત કર્મ છે એનો ઉદય અત્યારે મારે જોઈએ છે. તો આવે કે ન આવે? લાવી શકે? લાવી શકે? જે ઉદય આવે છે એ પોતાના વિજ્ઞાન અનુસાર, કર્મના વિજ્ઞાન અનુસાર ઉદય આવે, જીવની ઈચ્છા પ્રમાણે ના આવી શકે. આ તો ચોખ્ખી વાત છે કે નહીં? માટે જીવ કર્મને કાંઈ કરી શકે એ વાતમાં કાંઈ માલ નથી. તો પણ કર્મ તો જીવને કાંઈ કરે કે ન કરે? કે કોઈ સંસારી જીવ એવો નથી કે જેને કર્મનો ઉદય ન હોય, એક સમય માટે પણ ન હોય એવો કોઈ સંસારી જીવ નથી. હવે જો કર્મના ઉદયના કારણે જીવને સંસાર ફરીને બાંધવો પડે તો કોઈ જીવ સિદ્ધાલયમાં જઈ શકે નહીં. અનંતાજ્ઞા એ કર્મના ઉદયને અનુસરીને નથી ગયા, પણ આત્મ સ્વભાવને અનુસરીને ગયા. અને કર્મનો ઉદય નિર્જરી ગયો, કર્મનો ઉદય કાંઈ કરી શીખો એમને સંસારમાં રોકી ન શીખો. સિદ્ધમાં જનારા આત્માઓને કર્મનો ઉદય સંસારમાં રોકી ન શીખો. માટે જીવ પોતાનો ધર્મ કાર્ય કરવા માટે, પોતાની આત્મસિદ્ધિ આત્માની સાધના કરવા માટે સ્વતંત્ર છે એમ આમાંથી ભાવાર્થ કાઢવો છે. હવે શાસ્ત્રના ધર્મના ક્ષેત્રમાં શાસ્ત્રના અભ્યાસી જીવો આ વાતનો વાંધો લે છે કે નહીં? નહીં નહીં નહીં. કર્મ જીવને પરાધીન બનાવી નાખે છે. જીવ બિચારો નબળો છે, કર્મ એને પરાધીન થઈને હેરાન. હેરાન કરે છે, એ તો તારી માન્યતાનો વિષય છે, જોયા વગર માનેલી વાત છે. તો હવે અમે તને એમ કહીએ છીએ કે તારે પરતંત્રતા તને પસંદ છે કે તને સ્વતંત્રતા પસંદ છે? સ્વતંત્ર થઈને સ્વતંત્રપણાની માન્યતાથી તારે સુખી થવું છે કે પરતંત્રતાની માન્યતા રહીને તારે દુઃખી થવું છે? પરતંત્રતામાં તો સુખ મળવાનું નથી, સ્વતંત્રતામાં સુખ મળશે. તો તારી માન્યતા સ્વતંત્રતાને કોઈ કરાવે તને, એવા શાસ્ત્રો છે આ સમય સારા દે કે જે જીવને સ્વતંત્રતાની માન્યતા કરાવે છે, તો તારે વાંધો લેવાનું કારણ શું છે? તો સમજા, કોઈને પરાધીન બનાવો તો એ ના પાડે, પણ એને સ્વાધીન બનાવવામાં એને ના પાડવાનું શું કારણ? હે, હા, જો કેવી વિચિત્ર વાત છે. ગુણ અવગુણનો, સુખ દુઃખનો વિચાર કર્યા વિના ખોટે ખોટો વાદ વિવાદ કરવાની છે, નિરર્થક વાદ વિવાદ કરવાનો વિષય છે. નહીં નિમિત્ત આમ કરે ને નિમિત્ત આમ કરે, નિમિત્ત વગેરે ચાલે ને કર્મનો ઉદય આમ કરે, પણ શું કરવું છે તમારે? ખૂબ સાફ થતું એને તરસ લાગે ને ત્યારે એમ નથી કહેતો કે પાણી પીવાનો કર્મનો ઉદય આવશે ને ત્યારે પાણી આપોઆપ આવશે, એમ કરે ત્યારે. હે, ત્યાં વાદ વિવાદ કેમ નથી કરતો? કેમ કે તરસ લાગે છે અને પાણી જોઈએ છે એ વખતે, ત્યાં વાદ વિવાદમાં ઉતરે છે ને? ત્યાં નહીં ઉતરે, કેમ કે ત્યાં એને જરૂરત લાગી છે. અહીંયા એને આત્માના સ્વતંત્ર સુખની જરૂરત પાસી નથી, આમ છે વાત. હા, એટલે ખોટી વિતંડા વાદ ઉભો થાય છે એમાંથી. પણ આ એક પાયાનું બહુ મહત્વનો વૈજ્ઞાનિક મુદ્દો છે કે બે પદાર્થની ભિન્નતા છે. જીવ અને જળ પરમાણુ તદ્દન ભિન્ન છે અને એની ભિન્નતા દ્રવ્યાનુયોગ અનુસાર સ્વીકારવામાં આવે એટલે જો એ ભિન્નતા પરિણમી જાય તો જીવ વિતરાગ થઈ જાય એવું છે. શું? નિર્વિકલ્પ સમાધિ નું રહસ્ય આ દ્રવ્યાનુયોગમાં રહેલું છે, દ્રવ્યાનુયોગની અંદર છુપાયેલું છે. નિર્વિકલ્પ સમાધિ આવે કેવી રીતે? કે આ દુનિયામાં મને કોઈ લાભ કરી શકે એમ નથી, મને બીજો કોઈ નુકસાન કરી શકે એમ નથી, એટલે એને રાગ દ્વેષ શાંતિ અશાંતિ માટે કોઈની સામે જોવાનું કારણ ન રહ્યું, એ આત્મામાં લીન થઈ જાય, સમાધિ સુખમાં આવી જાય. સમાધિનું કારણ દ્રવ્યાનું યોગ પરિણમો તે છે. 866માં આપણે આવશે પત્રમાં, 866માં દ્રવ્યાનું યોગ જેને પરિણમો છે એને સમાધિનું રહસ્ય આત્મા. એમાં પાયાની વાત બે પદાર્થની ભિન્નતાની છે, આ પાયાની વાત છે. પછી તો જીવ નામનો જે પદાર્થ છે અને એ પદાર્થને જે અચિંત્ય ચમત્કારિક ચૈતન્ય શક્તિઓ છે અને એ શક્તિઓનો જે વૈભવ છે, એ શક્તિની ગુણ સંપત્તિ છે, એ જીવને નિર્વિકલ્પ સમાધિમાંથી બહાર ન આવવા દે એવી છે. શું? બે રીતે કામ સંપન્ન થાય છે, અસ્થિથી અને નાસ્તિથી. એક તો આ જીવ પર પદાર્થના પરિણામથી છૂટી શકતો નથી. જરાક એકાંતમાં 5-5 કલાક નવરા બેસી અને છૂટવાનો વિચાર કરવો, કોઈનો વિચાર નથી કરવો. શું? મારે કોઈનો વિચાર કરવો નથી. કેમ કે મારે કોઈની યારે કઈ લેવા દેવા નથી, હું જગતનો સ્વતંત્ર ભિન્ન જીવ નામનો પદાર્થ છું, મારે કોઈની યારે કાંઈ લેવા દેવા, ક્યાંય નો ક્યાંય ફરતો હતો, ક્યાંય હજી ફરતો જઈશ, અત્યારે અહીંયા આવી ચીડ્યો છું, બાકી ખરેખર કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી, એટલે હવે મારે કોઈનો વિચાર કરવો નથી. એમ કરીને બેસો તો વિચાર આવ્યા વગર નહીં રહે. કેમ કે દ્રવ્યાનો યોગ પરિણમો પરથી ભિન્નપણે પરિણમો એ પરપદ તરફના ભાવથી છૂટવાનું કારણ છે. અને સ્વરૂપમાં એકાગ્રતા કોને આધારે રહેવી, કે જે આત્મામાં નિર્વિકલ્પ નિરાકુળ આનંદ અને સુખ છે એની અંદર જે જીવનો ભાવ ચોંટી જાય, ત્યાંથી ઉખડે જ નહીં સમાધિમાંથી, એ એક અસ્થિનો અદ્ભુત વિષય છે. ઓલો નાસ્તિનો વિષય છે અને આ અસ્થિનો વિષય છે. પણ એ દ્રવ્યાનું યોગ છે, એ ઘણો ઊંડો અને ગંભીર વિષય છે. એટલે પહેલું જ વચન એમણે એ લીધું છે 866માં, દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે અને તે શુક્લ ધ્યાનનું કારણ છે. ધર્મ ધ્યાનનું કારણ ના લીધું, શુક્લ ધ્યાન અને કેવળ જ્ઞાનનું કારણ લીધું છે. એવું તો શું દ્રવ્યાનું યોગમાં ભર્યું છે કે જે શુક્લ ધ્યાન ને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ કરાવે, આ એક અપૂર્વ જિજ્ઞાસાનો વિષય થવો ઘટે છે. તો ઊંડે ઉતરે જઈએ. આ દ્રવ્યાન યોગનો વિષય એવો છે કે એ પરિણામે તો શુક્લ ધ્યાનની ઉત્પત્તિ થઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, પરમાનંદ દશાની પ્રાપ્તિ થાય. કે હા, છે દ્રવ્યાન યોગ એવો છે. પરથી છૂટવા માટે આ જરૂરી છે કે એક તત્વમાં કર્તા કર્મ ને ક્રિયામાં કોઈની ગાલમેલ નથી, કોઈની સામે જોવાનું રહેતું નથી, કોઈનો વિકલ્પ કરવાનો રહેતો નથી, કોઈને સંબંધ જોડવાનો રહેતો નથી. શરીરનો એ નહીં, કર્મનો એ નહીં, પછી બીજા તો બધા આઘા છે. શરીર ને કર્મ એક ક્ષેત્ર છે, બાકી તો બીજા બધા આઘા છે. જોકે માથાફોડ આગેવાળા રહે છે, ઝઘડા ને ટંકા તો બધા આગાવાળા હારે જ છે. શરીર હારે તો બહુ દુશ્મનાવટ કરતો નથી, રાગ વધારે કરે છે, એટલું જરૂર છે. પણ શાંત નિરાકુર સમાધિ સુખની જેને પ્રાપ્તિ કરવી હોય એને તો દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી લે. એ દ્રવ્યાનુયોગ આત્મામાં કેમ પરિણમે, એ પ્રયોગને, એ ઉપાયને, એ માર્ગ એને પકડવા જેવો છે. કેમ કે આત્મા દ્રવ છે અને એના આધારે પરિણામ થયો તે અધ્યાત્મ છે, એટલે એ અધ્યાત્મ થઈ ગયો છે. દ્રવ્યાનું યોગથી અધ્યાત્મને સર્વથા જુદું પાડી શકાય એવું નથી. એ એટલા જોડાયેલા છે કે સર્વથા જુદું પાડી શકાય એવું નથી. કથનથી જુદું એટલું પડે કે પદાર્થનું વિજ્ઞાન છે, બધા પદાર્થનું વિજ્ઞાન, પાયાના સિદ્ધાંતો એ સરખા છે. પછી જીવના ગુણધર્મો પણ અનુસાર જે જીવનું વિજ્ઞાન છે એમાં અધ્યાત્મ ઉત્પન્ન થાય છે. નહીં તો સાહેબ, આપણે આ કર્તા કર્મ ક્રિયાની માથાફોડ શું કરવા? પણ હવે ધર્મને એને શું લેવા દેવા? હવે ધર્મની સાથે એને સીધો સંબંધ છે. કેવો? સીધે સીધો સંબંધ છે. અપેક્ષિત વાત જરૂર છે કે આવો ગંભીર વિષય સમજનારને કે પરિણમવાની તૈયારી કરવા વાળાને પૂર્વ તૈયારી રૂપે એની પાત્રતા હોવી જરૂરી છે. સમસંવેગ નિર્વેદ આદિ એને હોવા જરૂરી છે. એ પ્રમાણે હળવો થઈને જીવાડે તો આ વસ્તુ એને પરિણમે અને ગુરુગમની પણ એમાં જરૂર છે. ગુરુગમ વગર તો કઈ એની પાત્રતા હોય પણ ગુરુ ન હોય તો પણ કાર્ય સંપન્ન થતું નથી. ગુરુ કઈ કરતા નથી. ગુરુ અંધારામાં ઊભો છે તો ગુરુ અજવાળું કરે છે, બાકી અંધારામાં ઉભેલા ને અજવાળું થયા પછી હાલવાનું પોતે ને પોતાને છે. રસ્તો દેખાડે કે જો ભાઈ અજવાળું કર્યું અને આ રસ્તે તું હાલ્યો જા, રસ્તો આ બાજુ છે, અજવાળે તને રસ્તો દેખાડી દઉં પણ હાલવાનું છે તારે. ગુરુ અજવાળું કરે છે, અંધારામાં ઉભેલા ને અજવાળું કરી દે. નહીં તો કઈ બાજુ હાલવું એને ખબર નથી, કઈ બાજુ હાલવું એ ખબર નથી. અજવાળાની જરૂર છે ને એ અજવાળો અજવાળામાં ઊભા છે ચૈતન્ય જ્યોતિ લઈને, એ જ્યોતિ બતાવે છે. એટલી વાત છે એની અંદર, અપેક્ષિત વાત છે. પોતાની પાત્રતા અને ગુરુગમ એ વાત એટલી અપેક્ષિત છે. એ 51મો કળશ થયો, 52મા કળશમાં પણ એ જ વિષયને બીજી રીતે નિરૂપણ કરે છે. એક પરિણમતી, ઓલા આપણે શું કહ્યું કે વિન વસ્તુ નથી, હવે વસ્તુથી એનું નિરૂપણ કરે છે કે એક પરિણમતી સદા, પરિણામો જાયતે સદા એકસ્ય, એકસ્ય પરિણતિ સ્યાદ અનેકમ અપી એકમ એવ યતઃ. અર્થ છે કે સદા એક પરિણમતી, ત્રણેય કાળે એક સત્તા માત્ર એક હૈયાતી ધરાવનાર વસ્તુ પોતાનામાં અને પોતાનામાં અવસ્થાંતર રૂપ થાય છે. બરફના પરમાણુ જ પાણી રૂપે થાય છે, પાણીના પરમાણુ વરાળ રૂપે થાય છે. શું પાછા વરાળમાંથી પાણી થાય છે, પણ એના એ પરમાણુ છે, એમાં ને એમાં અવસ્થા બદલે છે. સ્થૂળ દ્રષ્ટાંતમાં એમ ગયો, કુદરત જે કાર્ય કરે છે એમાં તો તમે ક્યાં ગોતવા જાઓ કારણ કાર્યને, બીજાનું કારણ ક્યાં ગોતવા જાઓ? જે કુદરતી કાર્યો થાય છે એમાં બીજાનું કારણ તમે ક્યાં ગોતવા જાઓ? હે, એક માણસ ઉનાળામાં, અત્યારે તો શિયાળામાં એટલો તડકો પડે છે, શિયાળો હું આખો મહિનામાં એટલો તડકો પડે છે, 10 મિનિટ બપોરે ઉભા રહેવા એવું નથી. ઉનાળામાં કેટલો તડકો પડતો હશે, છતાં ઝાડ છે લીમડો, એ લીમડો ઉનાળાની અંદર કોળી ઉઠે, શું માણસ સુકાઈ જાય, સુકાઈ જાય, મરી જાય. જો આખો દિવસ તડકે ને તડકે ઉભરીએ તો દૂર લાગીને મરી જાય. હવે ઝાડ સુકાઈ જવું જોઈએ, ખરેખર તો ઝાડ સુકાઈ જવું જોઈએ, એના માટે લીલું થાય છે. હવે આનો કઈ હિસાબ કાઢશો? કરી દે હિસાબ લેવાનો. વસ્તુ પોતે અંદરથી પરિણમે છે, શું કહે છે? વસ્તુ અંદરથી પરિણમે છે. સમુદ્રમાં ભરતીને ઓટ આવે છે, જો 1 વાગે ભરતીનો ટાઈમ હોય બપોરે, મે મહિનામાં 118 ડિગ્રી નો તડકો પડતો હોય, અને પાણી હુકાઈ જાય, નદીના તળાવના કુવાના પાણી હુકાઈ જાય, દરિયામાં ભરતી આવે, ક્યાંથી લાગવી? લાખો ટન ની અબજો ટન, અબજો ના અબજો ટન પાણી આવી જાય, આખું એનું લેવલ બદલાઈ જાય સપાટીનો, એટલી બધી ભરતી આવે. ક્યાંથી આવતી? અને કોણ લાવતું હશે? કોઈ ખેંચીને કોણ લાવે એટલું પાણી? છે કોઈની પાસે તાકાત ખેંચવાની? કોઈ પંપિંગ થાય એવું નથી, કોઈ મોટર મૂકી શકાય એવું નથી, કોઈ મશીનરી કામ કરી શકે એ તો શક્યતા દેખાતી નથી. કે એવી કલાકોની અંદર, મિનિટોની અંદર અબજોના અબજો ટન પાણીનો ભરાવો થઈ જાય, અને એ જ કલાકોની મિનિટોમાં પાછે અબજો ટન પાણી ઉતરી જાય પાછું. એનું ક્યાં ગયું, ક્યાંથી આવ્યું ને ક્યાં ગયું? હા, ક્યાં ક્યાં નિમિત્તને ગોતવા જશે? કયો છે પછી એને રાઈટ ટાઈમે આવે, એનો સમય થાય એટલે આવી નું ભરે, રાત હોય કે દિવસ હોય, સાંજ હોય કે સવાર હોય, શું આવવાનું એટલે આવવાનું, જવાનું એટલે જવાનું, એને કોઈ રોકી શકે નહીં, આવતાને રોકી શકે નહીં, જતાને રોકી શકે નહીં. આમ એમ કે બરફ ઓગળે પણ, ગરમી હોય તો ઓગળે પણ, આનું શું કરશો? જો એ કુદરત છે, એ સ્વયં પરમાણુ પરમાણુની અવસ્થા પોતાના ગુણધર્મ અનુસાર જે થાય એને કોઈ રોકી શકે એ પરમાણુ ને પરિણામ તો કોઈ રોકી શકે નહીં. પરમાણુમાં અનંત શક્તિ છે એ આજના યુગમાં તો ના પાડી શકાય એવું નથી. નહીં તો કે ભાઈ આવો પરમાણુ દેખાય નહીં એવો, એમાં શક્તિ ક્યાંથી હોય? હવે હાથીમાં શક્તિ હોય પણ કીડીમાં શું શક્તિ હોય? પરમાણુમાં તમે શક્તિ કહો છો, વળી અનંત શક્તિ કહો છો. હા, આ એટમિક એનર્જી એ તો આજે ના પાડી શકાય એવું નથી. એ અનંત શક્તિ ધારક પદાર્થ એ પોતે જ અવસ્થાંતરૂપ થાય છે. સદા એકસ્ય પરિણામ જાયતે, સદા એટલે ત્રિકાળ ગોચર, સદા એટલે ત્રિકાળ ગોચર સત્તા માત્ર છે વસ્તુ, તેની અવસ્થા વસ્તુરૂપ છે. સદા એકસ્ય પરિણામ જાય છે, પરિણામે પણ એક, અવસ્થા એટલે ક્રિયા પણ એક ને અને પરિણામ પણ તેનું જ છે. એકસ્ય સત્તા માત્ર વસ્તુને પરિણામ અવસ્થારૂપ વસ્તુ છે. ભાવાર્થ આમ છે કે જેમ સત્તા માત્ર વસ્તુ અવસ્થારૂપ છે તેમ અવસ્થા પણ વસ્તુરૂપ છે. સત્તા માત્ર વસ્તુ અવસ્થા રૂપે થાય છે તો પછી અવસ્થા પણ વસ્તુ રૂપે છે. જો અહીંયા પ્રમાણ જ્ઞાનનું કાર્ય છે કે વસ્તુ પોતે ગુણ પર્યાયે પાંગરે છે. જેમ ઝાડ ફૂલ ફળ શાખા પ્રશાખા પ્રશાખા અને પત્ર રૂપે પાંગરે છે, એના મૂળિયા પાંગરે છે, આખું વૃક્ષ જ પાંગરે છે, એમ વસ્તુ જ પોતાના અનંત ગુણ પર્યાયે પાંગરે છે. પરિણમતી એક સ્યાત અને ક્રિયા તે પણ સત્તા માત્ર વસ્તુની છે. ભાવાર્થ આમ છે કે ક્રિયા પણ વસ્તુ માત્ર છે, વસ્તુથી ભિન્ન નથી. એટલે એની ક્રિયા કોઈ બીજો કરે તો થાય ને નહીતર ન થાય એવું નથી. થાય પોતાને મેળે અને એવી પોતાની મેળે થાય કે એને થતી રોકી શકાય નહીં. એમાં બીજું તો ઠીક છે, રાગ આદિ તો બદલતા જાય છે. એટલે ભાઈ ચાલો રાગ બંધ થઈ ગયો, રાગ બંધ કરી દીધો, જ્ઞાન ને બંધ કરો, જોઈએ જાણવું બંધ કરો. એક સમય માટે પણ કોઈ જીવનું જાણવું બંધ થઈ શકે. યતઃ અનેકમ અપિ એકમેવ, કારણ કે તે કારણ છે એક સત્વના કરતા કર્મ ક્રિયારૂપ ત્રણ ભેદ એવું પણ જો કે છે તો પણ એકમ એવ સત્તા માત્ર વસ્તુ છે. એકના ત્રણ ભેદ છે તો પણ વસ્તુ તો એક જ છે. એટલે અપેક્ષાએ ત્રણ ભેદ પણ બરાબર છે અને સત્તા અસ્તિત્વની દ્રષ્ટિએ જુઓ તો એક જ સત્તાના ત્રણ ભેદ છે, ત્રણ સત્તા નથી. સત્તા માત્ર વસ્તુ છે, ત્રણેય વિકલ્પો જુઠ્ઠા છે. જો આ એમની શૈલી છે, આને અધ્યાત્મ શૈલી કહે છે. શું કે ભેદને સમજાવતા સમજાવતા એકમ એવું માંથી કાઢ્યું એ હું અભેદમાં લઈ ગયા ને. આચાર્ય દેવ પોતે વાતને અભેદમાં લઈ ગયા છે. તો એ અભેદને લઈ ગયા છે એમાં એમણે એમ જોયું કે એમનું વજન અભેદ ઉપર છે, ભેદ ઉપર નથી. તો કે એક વસ્તુ છે ને એક વસ્તુ માત્ર છે એમ જોતા એમ અનુભવતા એકનો અનુભવ કરતા ત્રણેય વિકલ્પો જુઠ્ઠા છે. આમ લઈ લીધું કે જુઠ્ઠા કેમ કહેવાય? પણ ત્રણ ભેદ તો તમે સિદ્ધ કર્યા અને ત્રણ ભેદ કહેવાતા કહેવાતા કહેવા માટે તો આટલી તમે લાંબો શ્લોક રચના કરી. અને જૂઠા કેમ રાજમલજી કહે છે? કળશમાં તો જૂઠા કીધા નથી આચાર્ય દેવે, રાજમલજી સમજીને કહે છે. રાજમલજી જે કહે છે એ સમજીને કહે છે. એ એમ સમજીને કહે છે કે આ જીવ પોતાને અભેદ રૂપે અનુભવતો નથી અને ભેદ રૂપે અનુભવે છે. અને એમાંથી વિકલ્પની અને રાગાદીની ઉત્પત્તિ થાય છે અને એમાંથી દુઃખ થાય છે જીવને. ત્યારે આ કહેવાનો હેતુ તો શું છે? તમામ સિદ્ધાંતો, ચાહે તે પદાર્થના દ્રવ્યાનુયોગના સિદ્ધાંત બોધના સિદ્ધાંતો હોય કે ઉપદેશ બોધના સિદ્ધાંતો હોય, એક આત્મ શાંતિના હેતુથી કહેવાયેલા છે. વિકરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વર દેવે અનંત શાંતિમાં બિરાજમાન રહીને એમ કહ્યું કે આ શાંતિ મેં ઉપાસી છે, પ્રાપ્ત કરી છે. એ શાંતિની ઉપાસના કરવા તું જો આવ્યો હો તો મારી વાત તારે સાંભળજો અને તને ઠીક પડશે. તો હેતુ આની અંદર કોઈ છે? વગર હેતુથી હાંકે રાખવાની વાત નથી કે ચાલો એક વિષય સામે પીડ્યો છે બોલે રાખો એમ નથી. એની પાછળ કોઈ હેતુ રહેલો છે. તો એ વિતરાગતા કહો, શાંતિ કહો, સુખના હેતુભૂત વાત છે બધી. તો દુઃખ કેમ થાય છે અને સુખ કેમ થાય છે એનું વિજ્ઞાન બતાવે છે. એ વિજ્ઞાનમાં ત્યાં સુધી પહોંચ્યા છે કે એક જ પદાર્થના અનેક ભેદોના વિકલ્પો દુઃખના ઉત્પાદક છે. એમાં સુખની સિદ્ધિ ને પ્રાપ્તિ નથી થતી. અને પદાર્થ એક પણ છે અને પદાર્થ અનેક પણ છે. અનેકને જૂઠા કહેવાય પણ એકને ક્યાંય જૂઠું ન કહેવાય. કેમ કે એકથી શાંતિ છે, અનેકથી અશાંતિ છે, અનેકમાં અનેક વિકલ્પ થાય છે. એટલે વસ્તુના વિજ્ઞાનને, સ્વરૂપને, વસ્તુ સ્વરૂપને જાણવા માટે, એના ભેદો જાણવા, એ વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવા માટે વાત છે, અન્વેષણ કાળની વાત છે. તથ્ય અન્વેષણ કાળે યુક્તિ મગ્યેણ, યુક્તિના માર્ગથી જાણવામાં આવે કે વસ્તુનું સ્વરૂપ કેવું છે. કે ભાઈ ઘડો છે એ માટીમાંથી થયો છે, માટી પડી તે એમાંથી ઘડો થયો, એની ક્રિયા બદલાની. તો એ યુક્તિ માર્ગથી પદાર્થને એના પરિણામને જાણો. નો નો આરાધના સમયે, આરાધના સમયે નહીં. કેમ કે ત્યાં તો અભેદ એક વસ્તુનો અનુભવ કરતા આરાધના અને શાંતિની ઉત્પત્તિ થાય છે. એટલે ભેદના વિકલ્પમાં પોતે પોતાને ભેદરૂપ અનુભવતો હતો તેવું વસ્તુનું નિશ્ચય સ્વરૂપ નહીં હોવાથી, કેમ કે ભેદ વ્યવહારમાં જાય છે, એને જૂઠો કહેવામાં આવે છે. કેમ કે એ અનુભવ જૂઠો છે, ભેદરૂપ અનુભવ જૂઠો હોવાથી ભેદને જૂઠો કહી દીધો. અહીંયા જેમ પાણીનો પ્યાલો કહી દે, ખરેખર તો ભેદરૂપ જે ભેદ બુદ્ધિમાં ઉભીને જે ભેદરૂપ પોતાનો અનુભવ કરે છે. તો અત્યારે આપણે બીજું કાંઈ ન સમજતા હોય તો કોઈ પણ માણસ એટલું તો સમજે છે ને કે હું અત્યારે માણસ છું. શું સમજે છે? હું અત્યારે માણસ છું. તો એ માણસ એક ભેદ થયો ને, એની અવસ્થાનો ભેદ થયો. ત્રણે કાળે માણસ છે કે નહીં? આ પહેલા એ માણસ નહોતો ને હવે પછી માણસ નહીં રહીએ. માણસ તો એક પિરિયડ છે એનો. મનુષ્ય પણ એ જન્મો કે ગર્ભમાં આવ્યો ત્યારથી એનો દેહાંત થાય ત્યાં સુધીનો મનુષ્યત્વનો એક પિરિયડ છે. એ એક ભેદને હું આખો માણસ છું એમ અનુભવ કરે છે, એ દુઃખનું કારણ છે એમ કે છે. હે, એ અનુભવ તારો જૂઠો છે એમ કે છે. તું આત્મા છું એ તારો અનુભવ સાચો છે, માણસ છું એ તારો અનુભવ જૂઠો છે. પછી એથી વધારે પાછો ભેદ કરે છે, ભેદમાં ઉભો છે ને, તે ભેદ જ કર્યા કરે. તો કે હું આનો બાપ છું, શું તો કે તને દુઃખનું કારણ છે. તો કે આનો દીકરો છું તો કે તને દુઃખનું કારણ છે. શું આનો ધણી છું તો કહીએ તને દુઃખનું કારણ છે. આનો ભાઈ છું તો કે એને દુઃખનું કારણ છે. મામો છું તો દુઃખનું કારણ, ને ભાણે છો તો દુઃખનું કારણ છે. જેટલા સંબંધના ભેદ કર્યા એ બધા તને દુઃખના કારણ થવાના, બીજું સુખનું કારણ એ કઈ નથી. હોય તો બતાડી દો. માટે કે છે કે એ તારો ભેદરૂપ અનુભવ છે, એ જૂઠો છે. ખરેખર તું એવો નથી, કોઈનો કાંઈ નથી. માણસ નથી પછી કોઈનો કાંઈ છું એ વાત રહેતી નથી, એ વાત જ રહેતી નથી. અને એવું જે મૂળ સ્વરૂપનું સત્ય સ્વરૂપનું જ્ઞાન કરવું તે સુખનું કારણ છે અને એ સત્ય અભેદ છે. સત્યનું સ્વરૂપ કેવું છે? અભેદ, એક રૂપ છે. એનું જ્ઞાન કરવું, એનું એની માન્યતા કરવી એ સુખનું કારણ છે. ભેદનો અનુભવ કરવો તે જૂઠનો અનુભવ છે. એટલે એમ કીધું કે ત્રણેય વિકલ્પો જૂઠા છે. પછી ત્રણમાંથી 300 વિકલ્પ થશે ને એ બધા તારા જૂઠા છે. ભાવાર્થાન છે કે જ્ઞાનાવરણાદી દ્રવ્યરૂપ પુદ્ગળ પિંડ કર્મનો કરતા જીવ વસ્તુ છે. શું ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદી દ્રવ્યરૂપ પુદ્ગળ પિંડ કર્મનો કરતા જીવ વસ્તુ છે એવું જાણપણું મિથ્યા જ્ઞાન છે. જો અહીંયા એ લીધું, ઓલાય પણ એ જ લીધું હતું, કર્મનો કરતા જીવ છે. અહીંયા પણ ભાવાર્થમાં એ વાત નાખી એમણે. એક ધારી પદ્ધતિ એમની છે, એક સરખી છે. હું કે એમ કહીને સારાંશ એ કાઢવો છે કે જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મને જીવ કરે છે, અથવા સામે થઈ લીધું તો કર્મના ઉદય જીવને કાંઈક સુખ દુઃખ પહોંચાડે છે કે વિભાવ કરાવે છે એવું જાણપણું મિથ્યા જ્ઞાન છે. અને એવી માન્યતા તે મિથ્યા શ્રદ્ધા છે. યાર વાર લઈ લેવું, કેમ કે એક સત્વમાં કરતા કર્મ ક્રિયા ઉપચારથી કહેવાય છે. ભિન્ન સત્વ રૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગળ દ્રવ્ય, તેને કરતા કર્મ ક્રિયા ક્યાંથી ઘટશે? એક દ્રવ્યમાં કરતા કર્મ ક્રિયાને કેવું એ ઉપચાર છે. તો પછી તો ભિન્ન પદાર્થમાં તો ઉપચારે ક્યાંથી લાવી છે એમ કે છે? ત્યાં તો ઉપચાર પણ લાગુ પડતો નથી. આમ છે જોર ઘણું છે, અધ્યાત્મ પદ્ધતિ છે ને, જોર ઘણું. બધા વિકલ્પ જૂઠા છે. તું એકમાં જ્યાં ઉપચાર કહેવાય છે તો તું ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં અસ્તિત્વ ભિન્ન છે એનું તું ક્યાંથી કરતા કર્મ ક્રિયા ઉપચારથી ક્યાંથી લાવવાનો હતો? કે ઉપચાર પણ લાગુ પડતો. ઉપચાર છે એ પર્યાયને લાગુ પડે છે, ગુણમાં લાગુ નથી પડતો. સદ્ભૂત ઉપચાર અને અસદ્ભૂત ઉપચાર છે એ બુદ્ધિપૂર્વકના રાગને લાગુ પડે છે. કર્મને ને નો કર્મને તો ઉપચારે લાગુ પડ્યો નથી. શું એમ કેવું છે? એ 52મો કળશ થયેલો, 53મો કળશ, 5 મિનિટ છે. ત્રીજી રીતે કહે છે, કેમ કે ત્રણ વસ્તુ છે ને, ત્રણ ભેદ છે એટલે ત્રણેય ભેદથી નિરૂપણ કરે છે. શૈલી શું છે? શાસ્ત્ર શૈલી કે કર્તા કર્મ અને ક્રિયા એવા ત્રણ ભેદ પાડ્યા. તો કર્તાથી પહેલા વાત લીધી, પછી કર્મથી વાત લીધી, હવે ક્રિયાથી વાત લેશે. ત્રણેયની રીતે, ત્રણેયની મુખ્યતાથી વસ્તુ એક જ કે છે, અભેદ છે એમ સિદ્ધ કરશે. એક જ સિદ્ધાંતને સિદ્ધ કરશે. તો એકમાં ત્રણ વાત આવી જાય છે કે નહીં? કોઈ વખત આવા સૂત્રની જરૂર પડે છે. કેમ કે કોઈ મત કર્તાની બાબતમાં વિવાદે ચડે છે, કોઈ મતાંતર એવું છે કે કર્મની બાબતમાં વિવાદે ચડે છે, અને કોઈનો અભિપ્રાય ક્રિયાની બાબતમાં વિવાદે ચડે છે. તો ત્રણેયના સૂત્ર એમણે જુદા આપ્યા. જેની સામે જે જરૂર પડે એ સૂત્રનો તારે પ્રયોગ કરવો એમ કે છે. નહીં એમ થાય કે એકની વાત મફત મને લખી છે, ચીકણી અમથેમથી ચિકાસ કરવાની શું જરૂર છે? તો સમજાઈ ગયો એમ. એક પદાર્થના ત્રણ ભેદ.